તારીખ 1/7/1993 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 115 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 80.
સમય સાર કળશ ટીકા કળશ 115 આશ્રવ અધિકાર છે. આશ્રવ એટલે અકર્મ નું આવું તો સ્રવ સ્રવ ઉપરથી આશ્રવ એમ લીધું છે. આપણે સરવાણી પાણીની સરવાણી નથી કહેતા, એના ઉપરથી આવેલો શબ્દ છે. પાણી ચાલ્યું આવે પાણીની સરવાણી છે. આ સ્રોત ઉદ્ગળ પરમાણુમાં કાર્મણ વર્ગના પરમાણુઓમાં પ્રકૃતિનું ઉત્પન્ન થવું એને દ્રવ્ય કર્મનો આશ્રવ કહે છે. અને ભાવમાં અશુદ્ધિનો ઉત્પન્ન થવો એને પણ ભાવાશ્રવ કહેવામાં આવે છે. હવે આ કળશ છે એ જ્ઞાનીને આશ્રવ નથી. શું કળશ છે? જેને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે એવા જ્ઞાનીને આશ્રવનો અભાવ થઈ જાય છે. એટલે એ જ્ઞાની જૂના કર્મ છે એને નિર્જરાવીને મુક્તિને પ્રાપ્ત કરે છે. ભાવાશ્રવ અભાવમયમ પ્રપન્નો દ્રવ્યાશ્રવેભ્ય સતયેવ ભિન્નઃ જ્ઞાની સદા જ્ઞાનમય એક ભાવો નિરાશ્રવો જ્ઞાયક એક એવ. ખંડાન્વય સહિત અર્થ. અયમ જ્ઞાની નિરાશ્રવ એવ. અયમ એટલે કે જ્યાં દ્રવ્યરૂપ વિદ્યમાન છે, જીવ દ્રવ્યની વાત છે, એવા જે જ્ઞાની. જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ જીવ. જ્ઞાની એટલે અહીંયા કેવળ જ્ઞાનીની વાત નથી લેવી. એમ કે છે કે કેવળ જ્ઞાનીને આશ્રવ નથી હોતો એ વાત અહીંયા નથી. અહીંયા તો જેને સમ્યક દર્શન થાય છે તેને આશ્રવ નથી એ વાત લેવી છે. શું દ્રવરૂપ વિદ્યમાન છે તે જ્ઞાની. જ્ઞાની એક વસ્તુ છે, કઈ હવામાં વાત નથી. આત્મા એક દ્રવ છે. આમ તો શું છે કે ભાવાત્મક પદાર્થ છે એટલે ભાવ સમજાય છે, પણ એક દ્રવ છે કે એનો એ ભાવ છે. શું ભાવ? એક પર્યાય છે અને ભાવ એક ગુણ છે. એ ઉપરાંત એ દ્રવ્ય પણ છે એમ કેમ છે. ભાવ એક પર્યાય છે, ભાવ એક ગુણ પણ છે, અને ભાવને દ્રવ્ય પણ કહેવામાં આવે છે. ખાસ કરીને જ્યાં દ્રવ્ય ઉપર જવું છે અને એમાંય પર્યાય ઉપરથી દ્રવ્ય ઉપર જવું છે ત્યારે, કેમકે બે સિવાય તો જવાનો બીજો રસ્તો નથી, ત્યારે વ્યાપકપણું અસંખ્ય પ્રદેશે છે એ ગ્રહણ કરવામાં આવે છે. તો અસંખ્ય પ્રદેશાત્મક એક દ્રવ્ય છે, વસ્તુ છે એમ કહેવું છે. સુગાનીજીની શૈલીમાં આ એક વિશેષતા છે. જ્યારે જ્યારે વાત કરે છે ત્યારે અસંખ્ય પ્રદેશે વ્યાપ્ય વ્યાપકપણે પોતે વસ્તુપણે રહેલો છે. બહુ નાનું વચનામૃત છે પણ ધ્વનિ બહુ સારો છે. અંડરટોન બહુ સારો છે. ૧૧૫મો વચનામૃત છે. બે લીટીમાં જ વાત છે, પણ ટોન એટલો બધો સરસ છે બ્રેવ્યારથી લઈને. અરે ભાઈ, તું અપને અસંખ્ય પ્રદેશ મેં સારા કા સારા ચૈતન્ય મૂર્તિ હૈ, અસંખ્ય પ્રદેશ આત્મક ચૈતન્ય મૂર્તિ શું તું આખે સારા કા સારા ચૈતન્ય મૂર્તિ હૈ, ઉસી મેં બેઠ રહો ને, ઉઠકર કહાં જાતે હો, ઠીક. તું આમ તો કઈ પ્રદેશ છોડીને જતો નથી, પણ પર પ્રવેશ ભાવમાં એટલો બધો એ પરમાં ઘૂસી જાય છે કે પોતાને છોડીને જાણે બહાર ગયો જાય છે. અવાજ હવે બાવે રસ્તા ઉપર શું, પણ અહીંયા દખલ પહોંચે પહોંચે એટલે ત્યાં પહોંચી જાય. ક્યાં કોઈ ફટાકડા ફોડતો હોય આખે આખો ત્યાં ગયો જાય કે નહીં, જ્યાં છું ત્યાં ત્યાં બે રહીને અસંખ્ય પ્રદેશમાં તો આખો ચૈતન્ય મૂર્તિ છું, બેઠ રહો ને, ઉઠકર કહાં જાતે હો, પકડે છે જેમ કોઈ છોકરો ઉઠીને ભાગતો હોય ને એને પકડે બેઠે દબાય એમ કહે છે. તારો ચૈતન્ય મૂર્તિ અસંખ્ય પ્રદેશ અંદર છો, આ બે રહીને છે ને, મને ઉઠીને બહાર ક્યાં જાશ. કેટલો બે મીટી છે પણ ટોન એટલો બધો સરસ છે. એમાં જે અસંખ્ય પ્રદેશ ચૈતન્ય મૂર્તિ છે એ દ્રવ્ય બતાવ્યું છે ત્યાં, શું દ્રવ્ય ની વાત કરવી છે, દ્રવરૂપ વિદ્યમાન છે એમ કહેવું છે. નાની છે એ દ્રવરૂપ વિદ્યમાન છે, એ જ્ઞાની અથવા સમ્યક દ્રષ્ટિ જીવ આશ્રવથી રહી છે, સમ્યક દ્રષ્ટિ આશ્રવથી રહી છે. એને પછી આશ્રવ નથી, ઠીક. પાસરા સાવ નવ નગણીએ મૂક્યો છે પછી એને ગણતા જ નથી. સ્વામિત્વ વિયોગ્યું મોટી વાત એ છે, જે વસ્તુ ઉપર ઘણીપણું નથી, સ્વામિત્વ નથી, પછી હોય ન હોય એની સાથે શું સંબંધ છે. જ્ઞાન માત્ર બે શબ્દમાં તો આખો સમય સારો ઉતાર્યો છે, આખો ચૈતન્ય મૂર્તિ છો ને, ઉસમે બેઠ રહો ને, ઉઠકર કહાં જાતે હો, જ્ઞાની અર્થાત સમ્યક દ્રષ્ટિ જીવ આશ્રવથી રહિત છે. ભાવાર્થ આમ છે, આમ કહેવા પાછળ ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને નોંધ કરી વિચારતા આશ્રવ ઘટતો નથી. સમ્યક દ્રષ્ટિ જીવને આશ્રવ ઘટતો નથી એમ કહેવાને બદલે નોંધ કરીને વિચારતા, એટલે ધ્યાન દઈને વિચારવામાં આવે, સરખી રીતે વિચારવામાં આવે, યોગ્ય રીતે વિચારવામાં આવે તો સમ્યક દ્રષ્ટિને આશ્રવ ઘટતો નથી. આપણે નથી કહેતા, મારી વાત નોંધી લેજો, તમે ખાસ વાત હોય તો શું કહીએ આપણે,
નોંધી લેજો.
આ વાત તમે નોંધી લ્યો, આ નોટિસ છે તમને, શું કહે, નોંધ લેવાની નોટિસ છે, એમાં નોંધ લેવાની વાત છે. હા, સમ્યક દ્રષ્ટિ જીવને આશરો હોય નહીં એ નોંધ લેવા જેવી વાત છે એમ કે છે. શું હળવી વાત નથી એમ કે છે, નોંધ લેવી એટલે વજન દેવું છે ત્યાં. કેવો છે જ્ઞાની, કે એક હો રાગાદી અશુદ્ધ પરિણામથી રહિત છે. કેવો છે જ્ઞાની, કે રાગાદી અશુદ્ધ પરિણામથી રહિત છે અને શુદ્ધ સ્વરૂપ પરિણમો છે, એને રાગ નથી અને શુદ્ધ સ્વરૂપે પરિણમી ગયો છે. દાદાજી અશુભ પરિણામ એને છે નહીં. એક માંથી આ કાઢ્યું, એક હ એક છે એટલે શુદ્ધ છે એમ કેવું છે. શુદ્ધ છે એટલે રાગાદી થી રે છે. અવસ્થામાં છે ને તો કે એ વાત અહીંયા નથી. અહીંયા તો દ્રઢ દ્રષ્ટિથી વસ્તુને જોવામાં આવે છે, સમ્યક દ્રષ્ટિને એની દ્રષ્ટિથી જોવામાં આવે છે, અજ્ઞાનીની દ્રષ્ટિથી નહીં. શું એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં લીધું ને કે એ બાલિશા નામ એ બાળ બુદ્ધિ જેવો ને એ ભાવભ્રમણ થવાનું કારણ છે. મૂળ વસ્તુ રાગાદી રહિત હોવા છતાં એને રાગ સહિત માનવો એ જ એનું ભાવભ્રમ થવાનું કારણ છે. શું હા એ રાગાદી રહિત છે એમ જો તો પરમેશ્વર બુદ્ધિ છે ને આવે છે. પણ તો જે ઓળખે છે, જે યોગ્ય મુમુક્ષુ પાત્ર મુમુક્ષુ જ્ઞાનીને ઓળખે છે એને પરમેશ્વર બુદ્ધિ કેમ આવે છે? અને રાગવાળા ભાળે ને પરમેશ્વર બુદ્ધિ આવે છે? અને રાગવાળા ભાળે તો પરમેશ્વર બુદ્ધિ આવે ક્યાંથી? કયો દે કેવી રીતે આવે? આવે નહીં તો જો રાગવાળા જોવે તો આવે નહીં. આમ છે આવડી જાય છે. સીધી વાત છે. એક માણસ કોઈ દુકાને બે વેપાર કરતા શીખી જાય કે નહીં? એની બેઠી દુકાને બેઠો બેઠો આવી રીતે વેપાર કરે છે,
બરોબર
શીખી જાય કે ન શીખી જાય? એના જેવું છે. રાગાદી અશુદ્ધ પરિણામથી રહી છે, શુદ્ધ સ્વરૂપ પરિણમો છે. વળી કેવો છે કે જ્ઞાયક એક એક જ્ઞાયક ભાવ છે. શું જ્ઞાની છે તે એક જ્ઞાયક ભાવ હું છું એમ જો. હું પ્રમતે નથી, હું અપ્રમતે નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું. સ્વદ્રવ સ્વરૂપ પરદ્રવ સ્વરૂપ સમસ્ત જ્ઞેય વસ્તુઓને જાણવાને સમર્થ છે, એટલે કે ભગનાયક માત્ર છે. રાગાદી અશુદ્ધ સ્વરૂપ નથી, સ્વપર પ્રકાશક પણે જ્ઞાયક માત્ર માત્ર જેમાં સ્વજ્ઞેયો અને પરજ્ઞેયો પ્રતિભાસે છે. શુદ્ધ જ્ઞાયક જ્ઞાયક એવો શુદ્ધ જ્ઞાયક છે એમ બસ, એમાં રાગાદી પણ આત્મામાં નથી. રાગાદી અશુદ્ધ રૂપ નથી. એ જ્ઞાયક થઈ ગયો એ તો એમણે પરમાત્મા થઈ ગયા એમ કે છે. હતા ખરા પણ હવે પર્યાય પણ થઈ ગયા. કેમ કે અમારી પર્યાય અમે પરમાત્મા છીએ એવો પ્રત્યક્ષ અનુભવ કરે છે, પોતાના પરમાત્મા સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કરે છે બસ. પછી શું છે કે પછી કઈ બીજું કહેવાનું રહેતું નથી. એક એક લીટી એનો ભાવાર્થ કરતા એ જ એની ટીકા છે. એની ટીકા જે છે પરસ ટીકા એમ કીધું છે ને, એ ભાવાર્થમાં ટીકા કરે છે. શું અર્થ કરી અને પછી એની ટીકા કરે છે. એક એક શબ્દનો અર્થ કરીને પછી એની ટીકા કરે છે. એ પોતાની શૈલીથી કરે છે ને એના ઉપર પછી ટીકા કરે છે.
પાંચ
દિવસ ઇતિહાસ નથી મળતો રાજમલજીનો. આમાં હવે તો આમાં આવવું જોઈએ, જેટલું મળ્યું છે એટલું તો ભાવજી ભાઈએ લીધું હોય. ફૂલચંદજીએ નથી એવું પણ નથી મળતું એટલું બધું, એમનો ઇતિહાસ બહુ નથી મળતો. શું કળષ્ટિકાના રચયિતા પાંડે રાજમલજી વિક્રમ સંવંતની 17મી શતાબ્દીમાં થઈ ગયેલા, કવિવર શ્રી બનારસીદાસજીથી થોડાક વર્ષ પહેલા જ થઈ ગયા હોય એમ વિદ્વાનોનું માનવું છે. તેમણે આ કળષ્ટિકા રાજસ્થાનના ઢુંઢાર પ્રદેશમાં બોલાતી જૂની ઢુંઢારી ભાષામાં લખેલી છે. તે ટીકાકાર પંડિતજી આ ટીકામાં સામાન્ય બુદ્ધિના જિજ્ઞાસુ જીવો પણ સરળતાથી સમજી શકે તે વિસ્તારથી સ્પષ્ટતાપૂર્વક અને જોરદાર શૈલીથી ખુલ્લા કર્યા છે. આ ટીકામાં સ્થાને સ્થાને નિર્વિકલ્પ સહજ સ્વાત્માનુભવનું અતિશય મહાત્મ બતાવ્યું છે અને તેને પ્રાપ્ત કરવા પ્રેરણા આપી છે. વિજ્ઞાનધન નિજ આત્માના નિર્વિકલ્પ રસાસ્વાદરૂપ અનુભવ સિવાય જીવ જે કોઈ વ્રત નિયમ દયા દાન પૂજા ભક્તિ વગેરે બાહ્ય ક્રિયાકાંડના આચરણ સ્વરૂપ વ્યવહાર ચારિત્રના વિકલ્પોમાં ગૂંચાઈ રહે તે તેનો વૃથા ક્લેશ છે. તેનાથી તેને જરા પણ સ્વાત્મ કલ્યાણની પ્રાપ્તિ થતી નથી તથા તે ભવાંતનું લેશ માત્ર પણ કારણ નથી. ટીકાકાર પંડિતજી બીજા પેરેગ્રાફમાં ટીકામાં પ્રાય દરેક ખંડાન્વયનો મર્મ ભર્યો અર્થ ખોલ્યા પછી ટૂંકા ટૂંકા ભાવાર્થમાં તેનો અનુભવ પ્રધાન સંક્ષિપ્ત સાર ભરીને વિવિક્ષિત વિષયને આત્મસાત કરાવી આપ્યો છે. તેમાં પણ વ્યવહારને માટે અભૂતાર્થ અસત્યાર્થ અને ગૌણ એવા શબ્દો વાપરવાને બદલે જૂઠો એવા જોરદાર શબ્દને અનેક સ્થળે ઉપયોગ કરીને તેમણે વ્યવહારની હેયતા સચોટપણે વ્યક્ત કરી છે. શૈલી માટે જુદી જુદી જગ્યાએથી આધાર લઈને પ્રશંસા કરી છે ઉપોદ્ઘાતમાં. વળી કેવો છે કે સદા જ્ઞાનમય એક ભાવ, સદા એટલે સર્વકાળ ધારા પ્રવાહ રૂપે ચેતન રૂપ એવો છે, એક પરિણામ જેનો એવો છે, તેનો ભાવાર્થ આમ છે કે જેટલા વિકલ્પો છે તે બધા મિથ્યા. જ્ઞાન માત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર. કહ્યું શું? કહ્યું સર્વ જ્ઞાનમય એક ભાવ, એક ધારા પ્રવાહ રૂપે તેઓ જ્ઞાનમયપણે પરણમી રહ્યા છે, અને જે વિકલ્પો છે એને મિથ્યા એટલે નિરર્થક ગણે છે, નિરર્થક સમજે છે. વિકલ્પ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી, એટલે વિકલ્પ છે એ બધા મિથ્યા ગણી લીધા છે, કેમ કે એ પ્રમાણે તો વસ્તુનું સ્વરૂપ નથી. શું જ્ઞાન માત્ર વસ્તુનું સ્વરૂપ હતું તે અવિનશ્વર રહ્યું. હવે એ નિરાશરૂપણું સમ્યક દ્રષ્ટિ જીવને જે રીતે ઘટે છે તે રીતે કહે છે. શા માટે સમ્યક દ્રષ્ટિ જીવને નિરાશરૂપણું કહીએ છીએ? એનો ન્યાય આપે છે કે ભાવાશ્રવ અભાવમ પ્રપન્નઃ. કેમ એને દ્રવ્યાશ્રવ નથી? કેમ કે દ્રવ્યાશ્રવનું કારણ એવો જે ભાવાશ્રવ તે જ એને નથી, ભાવાશ્રવના અભાવને તે પ્રાપ્ત થયા છે એમ કેવું છે. ભાવાશ્રવમ અભાવમ પ્રપન્ન. મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ ચેતના પરિણામ તેનો વિનાશ તેને પ્રાપ્ત થયા છે. મિથ્યાત્વ તો નથી પણ રાગ દ્વેષ નથી એમ કે છે આયા. શું એટલે? શું છે કે રાગ દ્વેષનું મમત્વ એમને છૂટી ગયું. જેનું મમત્વ છૂટી ગયું એ વાત ખલાસ થઈ ગઈ. શું એક ન્યાય ઉદય છૂટી ગયો એમ કહેવાય છે એને. આપણે ગમે એટલો સંબંધ હોય પણ જયારે સંબંધ પૂરો થઈ જાય ત્યારે શું થાય છે કે પછી કોઈ એકબીજાની સામું જોતા નથી. કેમ? અમારો ઉદય પૂરો થઈ ગયો છે એમ. પણ તમારો તો બહુ સંબંધ હતો, કાંઈ જે હતું એ હતું, હવે અત્યારે કાંઈ નથી. એ પછી એનું સારું થાય ખરાબ થાય કોઈ એનો વિકલ્પ કરતા નથી. કેમ કે આપણે કાંઈ એ ઉદય જ નથી ને એની સાથેનો લગવાડ જ નથી ને કાંઈ. એમ જ્ઞાનીને રાગ દ્વેષ સાથે લગવાડ નથી, ઉદયથી ભિન્ન પરિણમે છે. રાગ દ્વેષ હોવા છતાં જ્ઞાની તેનાથી ભિન્ન પરિણમે છે. અવસ્થામાં છે તો અવસ્થામાં પણ ભિન્ન પરિણમે છે એનું શું? એક દ્રષ્ટિથી કોઈ શું એને દલીલ કરે છે પણ એની અવસ્થામાં તો છે ને, દ્રવ્યમાં નથી એમ તમે કહો, માન્યું અમે દ્રવ્યમાં નથી પણ એની અવસ્થામાં છે એનું શું? તો કે એની અવસ્થામાં છે એનું શું કે એમાં એ ભિન્ન છે એ એનું છે? લ્યો એનું ભિન્નપણું છે એમાં, એનું શું? એનું ભિન્નપણું છે, એની સાથે સંબંધ નથી, સંબંધ કપાઈ ગયો છે એમ કેવું છે. શું આ બહુ મોટી વાત છે? અવસ્થામાં રાગ દ્વેષ હોવા છતાં એનાથી ભિન્નપણા અનુભવમાં રહેવું, એનાથી ભિન્નપણામાં રહેવું ભાવમાં, આ એક પુરુષાર્થનો અલૌકિક પ્રકાર છે. જ્ઞાનીના જ્ઞાન દશાના પુરુષાર્થનો આ
અલૌકિક પ્રકાર,
અલૌકિક પ્રકાર છે. શું? એમ કે દલીલ આવી હતી રમેશભાઈ સોનાગીરે આવે ને, એ લોકોની ત્યાં ચર્ચા ચાલતી હશે, બેસે છે ને સત્સંગ કરવા બે ત્રણ જણા ભાઈ અમારે, તો કે કૃપાણુદેવ તો દુકાને જતા હતા પણ ઉદાસ બહુ રહેતા હતા, ઉપેક્ષા ભાવ ઘણો હતો અને ઉદાસીનતામાં રહેતા હતા. રામચંદ્રજી લડાઈ કરે કે રામચંદ્રજી લક્ષ્મણના મરદાને ખંભે છ મહિના લઈને ફરતા હોય ત્યારે એમાં એ કામમાં એ ઉદાસ છે કેવી રીતે લાગુ પડે? દુકાને તો એમ કે ઠીક છે કે ઉદાસ રહેતા હતા, બહુ ગમે નહીં, છતાં કામ કરવું પડે ને. એક માણસ બળદને જેમ કોઈ જોતરે જોડે, એમાં જોતરે જ્ઞાનીને પણ જોડી દે છે, મજૂરી કરાવે જ્ઞાની પાસે. હા, એ પરેશાન ઉચારી તરીકે કામ કર્યા કરે શું બીજાની ઈચ્છા પ્રમાણે, કોઈ કાંઈ નહીં. ભાઈ એક લેખ લખે છે કે અમે મજૂરી જેવું કામ કરી લઈએ છીએ, શું વેઠ જેમ વેઠિયા હોય એમ વેઠની જેમ પણ કામ કરી લઈએ છીએ. પણ હવે આ તો પોતે એટલો બધો લક્ષ્મણજી પ્રત્યે રાગ, શું કે એના મળદાને અગ્નિ સંસ્કાર કરવા ન દે. બીજાને ખ્યાલ આવી ગયો હવે આમાં કાંઈ છે નહીં, વૈદો ડાક્ટરો તો તપાસી લે, એ તો મોટા રાજા મહારાજાને તો વૈદો એવા નિષ્ણાત વૈદો હોય, નહીં તો ફાઇનલ સ્ટેટમેન્ટ તો આપી દે ભાઈ આ તો વાત પૂરી જ થઈ ગઈ છે, એનો અગ્નિ સંસ્કાર ન કરવા દે. ત્યારે એમાં એ ઉદાસ છે કેવી રીતે સમજવું, અને એ ભીન રહે છે કેવી રીતે સમજવું, આ પ્રશ્ન ચાલ્યો નો સોના કેવું. એ વાત બેસે એવી નથી, શું નીચેથી જુએ તો પોતાની દ્રષ્ટિએ જુએ તો બેસે એવી નથી. આમાં તો નાની થઈને જોવે ત્યારે બેસે એવી છે, કેવી રીતે દ્રવ દ્રષ્ટિ શું ચીજ છે, અને દ્રવ દ્રષ્ટિ થયા પછી આખું પરિણમન કેવું ફરી જાય છે, શું જાણે આખો આત્મા જ બદલાઈ ગયો, શું નવો ભાવ થઈ ગયો એ તો, શું હવે એ કેવી રીતે આખું બધું ફરી જાય છે મૂળમાંથી, એ જ્યાં સુધી સમજાય નહીં ત્યારે આવા પ્રસંગે જ્ઞાનીને જ્ઞાની તરીકે સ્વીકારવા, ભાવાશ્રમ નો અભાવ થઈ ગયો છે એમને. ઠીક, ચરમ શરીર છે, ક્ષાયિક સમયક દ્રષ્ટિ છે, બીજી શંકા થાય એવું નથી. અત્યારના જ્ઞાની હોય તો વિદ્વાનો એમ કે એકસોક્ષમ હોય તો પડી ગયો એ વખતે છે, એમાં તો એ દલીલ કાલે એવું નથી. શું વૈદક આવી જાય છે, જ્યોતિષ વૈદક બધું આવી જાય, એમાં 72 જાણતા હતા એમ સમજો ને, કોઈ બાકી નહોતી એમને વિદ્યા જાણવામાં, પુરુષોત્તમ પુરુષ કહેવાના એટલે નહીં. મારો ભાઈ મરે ને એને મૂર્છા આવી ગઈ છે, તમને ખબર નથી, એને મૂર્છા આવી ગઈ છે. આવું થયું હતું કે ત્યાં લંકામાં આવું થયું હતું, મૂર્છિત થઈ ગયો હતો. પછી ઓલી વિશલ્યાને લઈ આવ્યા ને, પછી ભાનમાં આવી જાય છે, વિશલ્યાનું પાણી નબળાવેલું પાણી છાંટે ભાનમાં આવી જાય છે. હા, એને આ બેઠો થઈ જશે કે તમે બધા માખા પીવા જાઓ, માથાકૂટ કરો, અમે કાંઈ એ બાનમાં આવી જશે. 6 મહિને શાંત થયા, ત્યાં સુધી શાંત નહોતા થતા, પણ એ મોકળાશ રાખીને છે બધી વાત અંદરમાં, ભિન્નતા રાખીને છે, ભિન્નતાની અભિન્નતા થતી નથી. આવું છે, એક અંશ ચારિત્ર મોહમાં ગમે એટલો છટકે તોય તે એની મર્યાદા બહાર જઈને ન છટકે એમ કે છે. શું બળભદ્ર વાસુદેવ નો ભાઈ નો પ્રેમ જ એવો હોય, અનુરાગ બહુ હોય, ભાઈ ભાઈ તરીકે નો અનુરાગ બહુ હોય, પણ બહુ તો કેવો કે એ ભિન્ન રાખીને થાય એવો પાછો, એથી વધારે નહીં, એ મર્યાદાનું ઉલ્લંઘન કરીને બહુ નહીં. 12માં બીજાને સમજાવવું મુશ્કેલ પડે, શું સ્થિરતા ન રહે. નાની સ્વીકારવા એક વાત છે, ઓળખવા બીજી વાત છે, અને સ્થિર રહેવું એ ઓળખીને સ્થિર રહેવું એ ત્રીજી વાત છે પાછી,
બરોબર.
શું જુદી જુદી વાતો છે, ભાઈ ભાઈ ઝઘડો કરે છે, એવી કોઈ વિચિત્રતા ઉભી થાય છે, પણ છતાંય પોતાના સ્થાનથી ખસીને નહીં. પછી પોતાને રૂચે લે તો જીવ પોતાની રૂચિ પ્રમાણે ગ્રહણ કરે. એ બધા દાખલા રાગદ્વેષ વધારવા માટે નથી, સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવા માટે બધી વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ સમજાવે છે અને જ્ઞાનીનું પરિણમન સમજાવવાનું છે. શું પરિણામ જે રીતે જાય છે એ સ્વતંત્ર જાય છે, કે છે હું એમાં નથી. શું એ જે પરિણામ થાય છે એ સ્વતંત્ર એ રીતે એક અંશ જાય છે, હું એમાં નથી. શું
પરિણામ ના કરતા એ નથી,
નહીં મારાથી શૂન્ય છે એમ કે છે. શું ધ્રુવ ખીલે વળગ્યો છું એમાં કઈ મચક ખાય એવું નથી, એવી વાત છે. બરાબર ચાલે ચાલે એટલે બરાબર ચાલે, વિકલ્પ વગર નિર્વિકલ્પ પરિણતિ ચાલે છે. શું અને એ પ્રધાન પરિણતિ છે. કેવી? એ પરિણામ નો મુખ્ય અંશ છે, બોલો તો ગૌણ અંશ છે, આ મુખ્ય અંશ છે. શું એવું છે? આ નથી, બહુ વફાદાર નોકર હોય છે શેઠના, માનો કે શેઠ હોય એ ગુજરી ગયા, એનો પુત્ર હોય બાળક હોય, હજી નાની ઉંમરનો હોય 5-10-15 વર્ષનો, દુકાન ઉપર ન બેસતો હોય, ભણતો હોય ને એના વતી આ બધો વહીવટ કરતો હોય, પ્રમાણિક માણસ હોય, લોટ શેઠ થઈને કામ કરતો હોય, કેવી રીતે શેઠ કરતા હવાયું કામ કરતો હોય, જો વડીલા જીવરાજમાં આપણા શાંતિભાઈ હતા, એવા હતા ખીમચંદ, આપણા મુમુક્ષુ હતા, ટ્રસ્ટી હતા, ટ્રસ્ટી સેક્રેટરી, બસ પ્રતિષ્ઠા પહેલા શિખર થયું ત્યારે જોવા ઉપર ચડ્યા હતા, પ્રતિષ્ઠા સુધી ન રહ્યા, પહોંચ્યું એકદમ આગ ફેલ થઈ ગઈ દિવસ રાતના. શું બહુ ઉત્સાહથી કામ કરેલું અને પરિણામ બહુ સારા છેલ્લે છેલ્લે. એ સ્વાધ્યાય આપણો શરૂ થયા પછી એનામાં ઘણો ફેર, ભાવનગરમાં સ્વાધ્યાય ચાલુ થયા પછી એક વાર ખાનગીમાં મળ્યા હતા મને, ઘણા વર્ષોથી સોનગઢ જઈ છી કે તમે તો નવા કહેવાય અમારી પાસે, અમે ખરેખર એમને ભાઈ હું હાવ નવો ગણાવી દિવસોમાં, તો અમારું ધ્યાન નથી ગયું કે તમે હાવ બધા વર્ષ નકામા કાઢ્યા છે, તમને સાંભળ્યા પછી એવું લાગે છે કે બધા વર્ષ અમે નકામા કાઢ્યા છે. શું એટલો બધો એનો ફેર હતો કે આમ તો ઉંમરના મોટા વડીલ ગણાય એવા, પોતાને વાત કરે દોષ ને એવી રીતે વાત કરતા હતા. હું બહુ મસ્ત મંદિર બનાવવાના કામમાં બહુ મહેનત સારી લીધા હતા, એમની દુકાનમાં એ દોઢ શેઠ હતા, બધો વહીવટ એ સંભાળે તમામ, શેઠ તો નામું લખે બેઠા બેઠા, ચોપડો લખે મહેતાજીની જેમ, શેઠ બેઠા બેઠા ચોપડો લખવાનું કામ શેઠનું, બધો વહીવટ આ કરે, ભાવ કરવો, કોઈને કસર ખાવી ન ખાવી, ઉઘરાણી લેવી દેવી, બીજું ત્રીજું માલ વેચવો, બધો કંટ્રોલ આમના હાથમાં. અને એમાં કોઈક બહુ માથાજી કરતો અને વચમાં જો શેખ બોલ્યા કે ભાઈ આપો ને એને, કેમ તમે વચ્ચે બોલ્યા, તમે નાનેથી પાડી વચ્ચે બોલવાની, બિલકુલ વચ્ચે તમારે નહીં બોલવાનું. છણકો કરીને એને ધમકાવી નાખે, શેઠને છણકો કરીને ધમકાવી નાખે. ઠીક, પ્રમાણિકતા ગતિ બધી છે. અચ્છા, ના પીઠમાં એવા બે ત્રણ જણા હતા, એક આપણા વલ્લભદાસભાઈ ને ત્યાં જે હતા, મણિભાઈ એવા જ હતા. વલ્લભદાસભાઈ ને છણકો કરીને કહી દયા બહુ કડક બોલવામાં, એટલે વલ્લભભાઈ તો જરાક આમ શું એવા હતા, જરા ખડે ધડા હતા, એ કહી દે. બે ત્રણ જણા હતા એની દુકાનમાં, મહેતાજીનું જ હાલે, શેઠનું ન હાલે. આપણે મહેતાજીને વિરુદ્ધ ગયા હોય તો એ શેઠનું કરાવી કે કામ, એ મહેતાજી કેમ જ થાય છે. પ્રમાણિક, બહુ જ પ્રમાણિક માણસો બધા, પાય એને ન લે, વાત ધણી થઈને જ કરતા હોય. પછી એમાં મમત્વ થઈ જતું હશે કે નહીં થતું હશે, આટલું બધું કરે તો એને મમતા ન થાય, કે કાંઈ ન મમતા થાય. શું ભીન, એક વખત જે પારકું છે નિશ્ચય છે કે બદલાઈ જાય, એનો જે નિશ્ચય છે કે આ હું નોકર છું, આ શેઠ છે, આ કમાણી શેઠને થવાની છે, મારો તો મહિને પગાર જ લેવાનો છે, પાય ને અડાય ને, એ જે નિશ્ચય છે, મને બધું હોપી દે તો શું થઈ ગયું, મારે એક પાય ને કેમ અડાય, નિશ્ચય છે, નિશ્ચય કઈ બદલાતો નથી, બસ નિશ્ચય ને અનુસરીને આખું પરિણામ છે, બધું પરિણામ નિશ્ચય ને અનુસરીને છે. આ તો નિર્વિકલ્પ નિશ્ચય થઈ ગયો, બોલો તો સો વિકલ્પ નિશ્ચય છે, આ નિર્વિકલ્પ નિશ્ચય છે. શું ભાવાર્થ આમ છે કે અનંત કાળથી જીવ મિથ્યા દ્રષ્ટિ હતો થકો, મિથ્યા તો રાગ દ્વેષ રૂપ પરિણમતો હતો, તેનું નામ આશ્રવ છે. મિથ્યા તો સહિત જે રાગ દ્વેષ રૂપ પરિણમતો હતો ને, એનું નામ આશ્રવ છે. મિથ્યાત્વ ગયા પછી રાગ દ્વેષ રૂપ એ પરિણમતો જ નથી એમ કે છે, એ આત્મા નથી પરિણમતો, એનો એક સુકો થઈને પરિણમે છે, એ સ્વતંત્ર થઈ ગયો. જેમ કોઈ માણસ છૂટો થઈને ગમે ધંધો કરે, પછી એટલે કઈ લેવા દેવા નહીં, પછી છૂટો થઈને કામ કરે છે, આત્માને કઈ લેવા દેવા નથી. મિથ્યા તો રાગદ્વેષ રૂપ પરિણમતો હતો, તેનું નામ આશ્રવ છે. કાળ લબ્ધિ પામતા તે જ જીવ સમ્યક પર્યાય રૂપે પરિણમો, શુદ્ધતા રૂપ પરિણામો અને અશુદ્ધ પરિણામ મીટા, તેથી ભાવાશ્રવ થી તો આ પ્રકારે રહિત થઈ ગયો. કાળ લબ્ધિ અને પુરુષાર્થ બે એક પર્યાય ના નામ છે. શું એક પર્યાય ના નામ છે? એ બે નામ શું કરવા પડ્યા, અને જરાક વિરુદ્ધ દેખાય એવા નામ શું કરવા પડ્યા, આ થોડુંક વિચારીએ તો સહજાથી સમજાય એવું છે. જે જીવ સ્વચ્છંદે ચડી જતો હોય એને પુરુષાર્થ કરવો એમ કે, શું સ્વચ્છંદમાં ચડતો હોય એને પુરુષાર્થ કરવાનો કે, પણ પુરુષાર્થ ના બાને કોઈ પર્યાય ના કર્તૃત્વમાં આવતો હોય એને કાળ લબ્ધિ કે.
બરોબર,
જે જીવ વર્તમાનમાં પુરુષાર્થ સહિત અથવા યોગ્યતા એવી છે કે જેને પુરુષાર્થ ઉત્પન્ન કર્યો, એવી યોગ્યતામાં આવીને પુરુષાર્થ ઉત્પન્ન કર્યો, ત્યારે એને કાળ લબ્ધિ કહી દીધી. શું? જેમ કે બે જીવ ભગવાનનો ઉપદેશ સાંભળે છે સમવસરણમાં, તો એક જીવ સમ્યક દર્શનનો પુરુષાર્થ કરે છે, બીજો નથી કરતો. એ જ વચન સાંભળીને શું કીધું તો, ભગવાને આમ કીધું, તમે સાંભળ્યું તો કા, મેં એ સાંભળ્યું, બોલો કે મારે તો પુરુષાર્થ ઉપડી ગયો, તો એની કાળ લબ્ધિ. પુરુષાર્થ ઉપડી ગયો એનું નામ કાળ લબ્ધિ. શું? એનું નામ કાળ લબ્ધિ. પુરુષાર્થ ઉપડી ગયો એનું નામ કાળ લબ્ધિ છે. કાળ લબ્ધિ એટલે પુરુષાર્થ વગરનું પરિણામ એમ નથી લેવું ક્યાંય. પણ કોઈ સ્વચ્છંદે ન ચડી જાય કાળલબ્ધિ સાંભળીને, એટલે એને પુરુષાર્થ કરવાનું કહીએ છીએ. પુરુષાર્થ કરવાનું જોર દેતા કોઈ પરિણામના કર્તૃત્વમાં ચડી જાય તો એને કે એમ નહીં તો કાળલબ્ધિનો વિષય છે. વાત એક જ છે, બે એક જ પર્યાયના બે નામ છે, બે જુદી જુદી પર્યાય નથી, એક પર્યાયના જ બે નામ છે. એ સુગાનીજીએ સ્પષ્ટ કર્યું છે, એવું સુગાનીજીએ વાત સ્પષ્ટ કરી છે એમના દૂરદ્રષ્ટિ પ્રકાશ. યોગ્યતા હો તો સુનતે હી સીધે અંદર મેં ઉતર જાતે હે. હવે આ પોતાની વાત કરી, પોતાના અનુભવની, નામ નથી બોલ્યા અમારે આમ થયું એમ, પણ એ પોતાની જ વાત છે. યોગ્યતા હો તો સુનતે હિ સીધે અંદર મેં ઉતર જાતે હે, એમણે એમને સાંભળતા અંદરમાં ઉતર્યા છે. ઇસલિયે કહેતે હૈ કે એસી ઉનકી કાલ લબ્ધિ. તો અજ્ઞાની કહેતા એ કરે પુરુષાર્થ કો ઉડા દયા, કાલ લબ્ધિ ને હમત તો નથી. શું કે છે? પુરુષાર્થ ને ઉડાડી દીધો કાલ લબ્ધિ કહીને. પર અરે ભાઈ, પુરુષાર્થ ઇસે જુદા થોડાઈ હે, પુરુષાર્થ નહોતો કર્યો કઈ એમ એમ કે છે, એવી વાત નથી. કઈ કોઈ સ્વચ્છંદતા ન કર લેવે ઇસલિયે પુરુષાર્થ કરના એસા કહા હૈ. ત્રિકાલી મેં અપનાપન હોને મેં પુરુષાર્થ તો હોતા હી હૈ, પુરુષાર્થ વગર પોતાપણું આવે ક્યાંથી અંદરમાં, એમ કે છે. લેકિન યહ પર્યાય જીતના મેં નહીં હું, પુરુષાર્થ જેટલી પર્યાય જેટલો હું નથી, મેં નહીં હું, મેં તો ત્રિકાલી દલ હી હું. એક જ પર્યાયની બે વાત છે, બે નામ આપ્યા છે, બીજું કાંઈ બીજી રીતે વિચારવા જેવું નથી એમાં. હવે કે છે દ્રવ્યાશ્રવેભ્ય સતએવ ભિન્નઃ. જ્ઞાનાવરણાદિ જે કર્મ પર્યાય રૂપ જીવના પ્રદેશમાં બેઠા છે જે પુદ્ગલ પિંડ, તેમના સ્વભાવથી સર્વકાળ નિરાવત છે. એ તો જડ છે, એનો સ્વભાવ તો જડ છે ને પોતે ચેતન સ્વરૂપે છે. એનું વિવરણ વિવરણ કહ્યું કે ભાવાર્થ કહ્યો કે એક દ્રવ્યાશ્રવ છે અને એક ભાવાશ્રવ છે. એ જીવના રાગ દ્વેષ મિથ્યાત્વ સહિતના છે એનું નામ ભાવાશ્રવ છે. અને એ વખતે જે કર્મના પરમાણુમાં જ્ઞાનાવરણી દર્શનાવરણી ઉત્પન્ન થાય તે દ્રવ્યાશ્રવ છે. આવા દ્રવ્યાશ્રવથી જીવ સ્વભાવથી જ રહિત છે. જીવ તો ચૈતન્ય સ્વરૂપે છે અને આ તો જડ છે. જો કે જીવના પ્રદેશો અને કર્મ પુદ્ગળ પિંડના પ્રદેશો એક જ ક્ષેત્રે રહે છે તો પણ પરસ્પર એક દ્રવ્યરૂપ થતા નથી. ભલે જ્યાં જીવ છે ત્યાં જીવ, પરમાણુ છે પરમાણુ છે ત્યાં જીવ છે, આકાશની અપેક્ષાએ એક ક્ષેત્ર છે, પોતપોતાની અપેક્ષાએ પોતપોતાનું સ્વક્ષેત્ર છે. એટલે એક રૂપ એક દ્રવ્ય રૂપે થતા નથી. એક ક્ષેત્રે રહે છે તો પણ પરસ્પર એક દ્રવ્ય રૂપ થતા નથી. પોતપોતાના દ્રવ્યગુણ પર્યાય રૂપ રહે છે અથવા પોતપોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપ રહે છે. પોતાના સ્વચ્છ તુષ્ટિને કોઈ છોડતા નથી. ત્રણ ભેદ લેવા હોય તો દ્રવ્યગુણ પર્યાય કહેવાય છે. ચાર ભેદ પાડવા હોય તો પર્યાયનો એક ભેદ ક્ષેત્ર અપેક્ષાએ ચોથો ભેદ લેવામાં આવે છે. પ્રદેશત્વ ગુણની પર્યાયને વિશેષ લેવામાં આવે છે તો એને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, એમાં દ્રવ્ય કાળ અને ભાવ એ દ્રવ્યગુણ પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે, ભાવ તે ગુણ છે, ને કાળ તે પર્યાય છે. દ્રવ્યગુણ પર્યાય તો થયા, ક્ષેત્ર એક વધારાની પર્યાય લીધી, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એમ કરીને ચાર ભેદ કર્યા. તેથી પુદ્ગળ પિંડથી જીવ ભિન્ન છે તેથી જે પુદ્ગલ પરમાણુઓનો જથ્થો છે એનાથી જીવ તો બિલકુલ ભિન્ન છે. ભાવાશ્રવ એટલે કે મોહ રાગ દ્વેષ રૂપ વેદ વિભાવ અશુદ્ધ પરિચેતન પરિણામ. ભાવાશ્રવ એટલે મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ અશુદ્ધ ચેતન પરિણામ. આવા પરિણામ જોકે જીવને મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં વિદ્યમાન જ હતા તો પણ સમ્યક સ્વરૂપ પરિણમતા અશુદ્ધ પરિણામ મીટ્યા. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ ભાવાશ્રવથી રહી છે. મીટા એમ જ કહે છે હવે, કેમ કે ભિન્ન પડી ગયા માટે મીટ્યા. ક્યાં તકલીફ પડે છે કે પરિણતિ ભિન્ન ખરી કે શું, પણ ઉપયોગ તો ગયો ને, થોડીક અહીંયા તકલીફ પડે છે. શાસ્ત્ર ભીણ્યા પછી આ શું, થોડુંક શાસ્ત્રમાં સમજણ કરે પરિણતિનો ઉપયોગ એટલે લબ્ધનો ઉપયોગ. લબ્ધ તો કે લબ્ધ તો આત્મા હારે ખરું, પણ ઉપયોગ બહાર ગયો કે નહીં તો અજ્ઞાનીનો બહાર ગયો. એમ જ્ઞાનીનો બહાર ગયો એમાં શું ફેર પડ્યો કે એમાં ઘણો ફેર છે. કેટલો ફેર છે એમાં, ઉત્તર દક્ષિણ જેટલો ફેર છે. એ ગયો તો એ ભિન્ન રહીને ગયો, ગયો તો કઈ એને એકત્વ સાધ્યું નથી. પર્ગની સાથે કે રાગ સાથે એકત્વ થાય તો મિથ્યાત્વ થાય. એકત્વ નથી ત્યાં પણ એકત્વ નથી એમ કેવું છે. શું, જો કે બે ભાવ જુદા જુદા છે પણ એક પર્યાયના બે ભાવ છે. ક્યાં, લબ્ધ ઉપયોગ થઈને એક પર્યાયના બે ભાવ છે. અને બે ભાવ તો સ્વભાવ વિભાવની અપેક્ષા લઈને કીધા છે, પણ એનો અર્થ એવો નથી કે જે વિભાવ છે તે એકત્વ સાધે છે, એવો તેનો અર્થ નથી. આમ છે ને, વિભાવથી ભિન્ન જ રહે છે, વિભાવથી પોતે ભિન્ન જ રહે છે. એટલા માટે તો પ્રવચન સાર 172 માં 9મો બોલ લીધો છે કે ઉપયોગ બહાર જાય તે આત્મા આત્માનો નહીં, અને તે આત્મા નહીં લ્યો. એમ રાગ દ્વેષ આત્મા નહીં, તેમ ઉપયોગ બહાર જાય તે આત્મા નહીં એમ કેવું છે. ગુરુદેવ તો બહુ લેતા હતા. એકવાર પાલિતાણા તળેટી સુધી રવિવારે જતા ને, પાલિતાણાની તળેટીમાં જઈને થોડી વાર બેસતા. તળેટીના બહાર ઓટલો છે ને, એક બાજુ પગથિયા ચડવાની સાઈડમાં ઓટલો છે, ઝાડનો છાંયો રહે ઉપર છાંયા નીચે. થોડી વાર બેસીને પછી પાછા ફોન કઢાવવાનું થાય. એ તો ઘોલન ચાલતું જ હોય. ઉપયોગ બહાર ગયો ને, ઉપયોગ મારા ઉપયોગને કોઈ હણી શકતું જ નથી એમ આવે છે. ઉપયોગને કોઈ હણી શકતું નથી તો પણ અમે ચોખ્ખો જોયો ને આપનો ઉપયોગ બહાર ગયો તો કે પણ એ અમારો ઉપયોગ જ નથી. ઠીક, એ બહાર ગયો એ અમારો ઉપયોગ નથી. અમારો ઉપયોગ હોય એ બહાર જાય નહીં એમ કે છે. એનો એનો અર્થ શું, પણ બહુ ઊંડાણથી સમજવા જેવો વિષય છે કે એ પોતે એટલા બધા પોતાના ધ્યાનમાં છે કે હું ક્યાં બહાર જાઉં છું. પણ એ બહાર ગયો એ કોઈક બીજો ગયો, હું જાતો જ નથી ને, હું મારામાં છું એ મારું બરાબર ભાન છે મને. શું, બહાર જતો હું ક્યાંય બહાર જતો નથી, ગયો નથી ને જાતો નથી, મારામાં જ છું, બરાબર સાવધાન છું મારામાં. જરાય એક સમય પણ હું મને ચૂક્યો નથી. બહુ એવો સરસ ટોન હતો કે ઉપયોગ બહાર પછી પૂતન પૂતન. પણ પ્રભુ આટલો બહાર તો ગયો ને ઉપયોગ, તો પછી રાગ દ્વેષ આત્માના કહેવામાં શું ફેર છે. એ ઉપયોગ જો આત્માનો કયો તો એ વિભાવ ઉપયોગ છે. બહાર ગયો એ તો પરસત્તા અવલંબનશીલ થયો, અને રાગ દ્વેષે પરસત્તાને અવલંબી નથી. આ પરિણામ અંશને જ કાઢી મૂકે છે, એ હું નહીં. એમાં પોતાપણોનું અસ્તિત્વ ત્યાં લેતા નથી. ત્યાં અસ્તિત્વ વેદાતું નથી, ત્યાં અસ્તિત્વ અનુભવાતું નથી અને ત્યાં મમત્વ એટલે થતું નથી. બસ એટલે અમારો ઉપયોગ નહીં. એ બહાર ગયો એ અમારો ઉપયોગ જ નહીં. જા ટોન બહુ સરસ હતો. એટલે એ કહે છે કે ભાવાશ્રવ એટલે મોહ રાગ દ્વેષ રૂપ વિભાવ અશુદ્ધ ચેતન પરિણામ. આવા પરિણામ જોકે જીવને મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં વિદ્યમાન જ હતા, કેમ કે ત્યાં આખે આખો પોતાને અનુભવ કરતા હતા. હવે આમ જો વિચાર કરો અવળી હવળી રીતથી તો બધા બરાબર સમજાય એવું છે કે મિથ્યા દ્રષ્ટિને એનો આત્મા નાશ પામ્યો છે. નાશ પામ્યો છે?
નહીં,
નાશ પામ્યો. એનો આત્મા વિદ્યમાન છે પણ એના માટે છે. એ જીવ વિભાવ અંશમાં આખે આખો એટલો એકાકાર છે કે જાણે શુદ્ધાત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. હરખ શોકમાં કેટલો ડૂબી જાય છે માણસ. શોકમાં પાગલ થઈ જાય છે, હરખમાં પાગલ થઈ જાય છે, હરખ નેપાત થાય છે. તો એ એટલા અંશમાં એટલો આખે આખો આવે છે પૂરેપૂરો કે જાણે ઓલો આત્મા છે જ નહીં. એમ અહીંયા સ્વરૂપમાં એવો આખે આખો આવે છે, કેમ કે દ્રષ્ટિનું પરિણામ જ આખું લેવાનું છે. દ્રષ્ટિ અડધું લેતી જ નથી કોઈનું. પછી એક અંશમાં પડે તો આખો આત્મા લઈ લે, અને આત્મામાં આવે તો સવાલ જ નથી કે આખો આત્મા લઈએ, અખંડ આત્મા લઈએ. એટલો દ્રષ્ટિનો વિષય અખંડ રહે છે હંમેશા. એ પરિણામનો એવો ગુણ છે. એટલે ત્યાં જેમ આખા આત્માને ચૂકી જાય છે એમ અહીંયા પોતાના અખંડ આત્મામાં આવતા જેટલો વિભાવંશ છે ને તેને છોડી દેવાની વાત છે. સીધી વાત છે. એટલે એ હોવા છતાં નહીં હોવા બરાબર છે. વિદ્યમાન હતા ને મિથ્યાત્વ અવસ્થામાં તો પણ સમ્યક્ત્વ રૂપ પરિણમતા અશુદ્ધ પરિણામ મીટ્યા. જ્યાં સમ્યક્ત્વ રૂપ પરિણમો ત્યાં અશુદ્ધ પરિણામ મીટ્યા. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ ભાવાશ્રવ થી રહી છે. આ સાબિત કર્યું છેલ્લે સરવાળે, સિદ્ધ કરી દીધું. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ ભાવાશ્રવ થી રહે છે. જો આશ્રવ અધિકાર લખે છે એમાં જ્ઞાન દશાનું વર્ણન કરે છે, અને એ જ્ઞાન દશાના વર્ણન થી કેમ જ્ઞાની થવાય એવું સમજાવે છે. તું જ્ઞાની ને એની દ્રષ્ટિથી જોજે, તારી દૃષ્ટિથી જોતો નહીં તો તું જ્ઞાની થઈ જઈશ. જ્ઞાનીને જ્ઞાનીની રીતે જોતા તું જ્ઞાની થઈશ, અજ્ઞાનીની રીતે જોતા તું જ્ઞાનીને અજ્ઞાની ઠરાવીશ. બીજું કઈ થશે નહીં. તેથી સમ્યક દ્રષ્ટિ જી ભાવાશ્રવ થી રહી છે. આથી એવો અર્થ નિભજો ફરી પાકો કર્યો. આ તેથી કરીને તો પાકો કર્યું તો આથી એવો અર્થ નિભજો કે સમ્યક દ્રષ્ટિ જીવ નિરાશ્રવ છે. પછી ફરીને એની 116માં ચોખવટ કરશે. શું આ 116 છે? બુદ્ધિપૂર્વક ન બુદ્ધિપૂર્વક વાળો એવો બે પ્રકારના રાગ છે, બુદ્ધિપૂર્વક ન બુદ્ધિપૂર્વક ના બે નહીં. એના શું બહુ સારો છે 116માં કળશમાં તો બહુ ઝીણું કાયતું છે. રાજમલજીએ ઘણું ઝીણું કાયતું છે. ન સત્તામ પ્રત્યે પૂરો બધા સમય અનુસતો યદ્રપી દ્રવ્ય રૂપા તદપી સકલ રાગ દ્વેષો વિદાશાત અવતરત ન જાતુ જ્ઞાનિત કર્મ બંધ. બહુ ઠીક છે. આનો અર્થ કર્યો છે સમય અનુસરંતી અપી અનુસરંત ઉદય પણ દે. સમય સમયે અખંડ ધારા પર ઉદય પણ દે છે તો પણ સમય દ્રષ્ટિ કરવાનું, ભાવાર્થામ છે કોઈ અનાદિકાળનો મિથ્યા દ્રષ્ટિ જીવ કાલબ્ધિ પાયમો થકો સમ્યક તો ગુણ પરિણમો. ઉદય વિદ્યમાન છે, પંચેન્દ્રિય વિષય સંસ્કાર વિદ્યમાન છે, ભોગવે પણ છે, ભોગવ તો થકો જ્ઞાન ગુણ દ્વારા વેદક પણ છે, જો ઠીક. તો પણ જે રીતે મિથ્યા દ્રષ્ટિ જીવ આત્મ સ્વરૂપને જાણતો નથી, કર્મના ઉદયને પોતાળું જાણે છે, તેવી રીતે ઇષ્ટ નિષ્ઠા અહીંયા મિથ્યા દ્રષ્ટિનો દાખલો લીધો આપણે હમણાં જે વાત કરી, જેમ કર્મ ઉદયને જાણે છે આત્માને નથી જાણતો, તેથી ઇષ્ટ નિષ્ઠિત સામગ્રી ભોગવતો થકો રાગદ્વેષ કરે છે, તે રીતે સમ્યક દ્રષ્ટિ જીવ નથી. સમ્યક દ્રષ્ટિ જીવ આત્માને શુદ્ધરૂપ અનુભવે છે, શરીરાદિ સમસ્ત સામગ્રી સમસ્ત સામગ્રીને કર્મનો ઉદય જાણે છે, એને કર્મનો ઉદય જાણે છે, મારો નહીં,
મારો
આવેલા ઉદયને ખપાવે છે, પરંતુ અંતરંગમાં પરમ ઉદાસીન છે, તેથી સમ્યક દ્રષ્ટિ જીવને કર્મ મન નથી. આવી અવસ્થા સમ્યક દ્રષ્ટિ જીવને સર્વકાળ નથી, જ્યાં સર્વકાળ નથી જ્યાં સુધી સકળ કર્મનો ક્ષય નિર્વાણ પદવી પામે ત્યાં સુધી આવે, એટલે સાધક અવસ્થામાં છે. જ્યાં નિર્વાણ પદ પામશે તો કાળ તે કાળનો તો કાંઈ કહેવાનું જ નથી, સાક્ષાત પરમાની તો પરમાત્મા થાય ત્યારની વાત છે. જયારે નિર્વાણ પદ પામશે તે કાળનો તો કઈ કહેવાનું નથી, સાક્ષાત પરમાત્મા છે, એ સાધક અવસ્થાની વાત નથી લીધી, નિર્વાણ થશે ત્યારની વાત લીધી છે. પણ જેને લેવું છે તો એ લેવું છે, ત્યાં એને કર્મ આશ્રવ નથી માટે બંધ નથી, તો આશ્રવ હોય તો બંધ હોય ને, માટે એને બંધ નથી, એ વાત તો એમ જ રહીએ છે.
ભગવાન નો જય ઓગણ કૃપા શ્રી ગાન ગુરુ.